બાબાની સાકાર વાણી. તારીખ છે 7 ફેબ્રુઆરી 2023. ઓમ શાંતિ. મુરલીનો સાર છે, મીઠા બાળકો, આ સમયે તમને નિરાકારી મત મળી રહી છે. ગીતાશાસ્ત્ર નિરાકારી મતનું શાસ્ત્ર છે, સાકારી મતનું નથી. આ વાત સિદ્ધ કરો. પ્રશ્ન: કઈ ગુહ્ય વાત ખૂબ યુક્તિથી ફર્સ્ટ ક્લાસ બાળકો જ સમજાવી શકે છે? ઉત્તર: આ બ્રહ્મા જ શ્રીકૃષ્ણ બને છે. બ્રહ્માને પ્રજાપિતા કહેવાશે, શ્રીકૃષ્ણને નહીં. નિરાકાર ભગવાને બ્રહ્માખથી બ્રાહ્મણ રચ્યા છે. શ્રીકૃષ્ણ તો નાનું બાળક છે. ગીતાના ભગવાન નિરાકાર પરમાત્મા છે. શ્રીકૃષ્ણના આત્માએ પુરુષાર્થ કરીને આ પ્રારબ્ધ મેળવ્યો. આ ખૂબ જ ગુહ્ય વાત છે, જે ફર્સ્ટ ક્લાસ બાળકો જ યુક્તિથી સમજાવી શકે છે. 20 નખોનું જોર આપીને આ વાત સિદ્ધ કરો, ત્યારે સર્વિસ એટલે સેવાની સફળતા થશે. ગીત: કોન આયા મેરે મન કે દ્વારે. ઓમ શાંતિ. બાળકોએ સાંભળ્યું, આ આંખ નથી જાણી શકતી. કોને? ભગવાનને. આ આંખો શ્રીકૃષ્ણને તો જાણી શકે છે, બાકી ભગવાનને નથી જાણી શકતી. આત્મા જ પરમાત્માને જાણી શકે છે. આત્મા માને છે કે અમારા પરમપિતા પરમાત્મા નિરાકાર છે. નિરાકાર હોવાને કારણે આ આંખોથી ન જોવાના કારણે એટલી યાદ નથી રહેતી. આ નિરાકાર બાપ નિરાકારી બાળકો એટલે આત્માઓને કહે છે, તમને નિરાકારી મત મળે છે. ગીતાશાસ્ત્ર છે જ નિરાકારી મતનું, સાકારી મતનું નથી. ગીતા ધર્મશાસ્ત્ર છે ને, ઇસ્લામીઓ વગેરેનું પણ ધર્મશાસ્ત્ર છે. ઇબ્રાહીમે ઉચ્ચાર્યું, બુદ્ધે ક્રાઇસ્ટે ઉચ્ચાર્યું, એમના તો ચિત્ર છે. ગીતા જે સર્વ શાસ્ત્રમય શિરોમણી છે, એના માટે મનુષ્યએ શ્રીકૃષ્ણનું ચિત્ર દેખાડી દીધું છે. પરંતુ બાપ સમજાવે છે, આ ખોટું છે. ગીતા મેં ઉચ્ચારી, મેં રાજયોગ શીખવાડ્યો અને સ્વર્ગની સ્થાપના કરી છે. હું છું નિરાકાર પરમપિતા પરમાત્મા. હું આપ સર્વ આત્માઓનો બાપ, મનુષ્ય સૃષ્ટિનો બીજરૂપ છું. મને જ વૃક્ષપતિ કહેવાય છે. શ્રીકૃષ્ણને વૃક્ષપતિ નહીં કહેવાશે. પરમપિતા પરમાત્મા જ મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ, ક્રિએટર એટલે રચયિતા છે. શ્રીકૃષ્ણને ક્રિએટર નહીં કહેવાશે. એ તો ફક્ત દૈવી ગુણવાળા મનુષ્ય છે. ભગવાન છે એક. શ્રીકૃષ્ણને કોઈ બધાના પરમાત્મા ન કહી શકાય. બાપ કહે છે, હું 5000 વર્ષ પછી કલ્પના સંગમ પર આવું છું. હું આખી સૃષ્ટિનો બાપ છું. મને જ ગોડફાધર કહે છે. શ્રીકૃષ્ણનું નામ આપવાથી પરમપિતા પરમાત્માને જાણી નથી શકતા. આજ મોટી ભારે ભૂલ કરી દીધી છે. ગીતા દ્વારા આદિ સનાતન દેવી દેવતા ધર્મ મેં જ સ્થાપન કર્યો છે. મને શિવ અથવા રુદ્ર ભગવાન કહેવાય છે. બીજા કોઈ પણ સૂક્ષ્મ દેવતા કે મનુષ્ય ભગવાન નથી કહેવાતા. લક્ષ્મીનારાયણ વગેરે કોઈને પણ પરમાત્મા નથી કહેવાય. કહેવાય છે પરમાત્મા એક છે. ભગવાનનું વાચ પણ છે તો જરૂર ભગવાન આવ્યા હશે અને આવીને રાજયોગ શીખવાડ્યો છે. બાપ કહે છે, કલ્પ પહેલાં પણ મેં આપ બાળકોને કહ્યું હતું. શ્રીકૃષ્ણ ક્યારેય પણ બાળકો બાળકો ન કહી શકે. પરમપિતા પરમાત્મા જ બધાને બાળકો કહે છે. કલ્પ પહેલાં પણ મેં આપ બાળકોને કહ્યું હતું કે દેહી અભિમાની બનો, મુજ નિરાકારને પોતાના બાપ ભગવાન સમજો. સાકારી બાપ પ્રજાપિતા બ્રહ્મા થયા, કારણ કે બ્રહ્મા દ્વારા જ ભગવાને બ્રાહ્મણ બ્રાહ્મણીઓ રચ્યા છે. શ્રીકૃષ્ણ પ્રજાપિતા નથી. ભગવાન કહે છે, હું બ્રહ્મા મુખ દ્વારા બ્રાહ્મણ બ્રાહ્મણીઓ રચું છું. આ બ્રહ્મા જ શ્રીકૃષ્ણ બને છે. આ કેટલી ગુહ્ય વાત છે. આ સમજાવવામાં ખૂબ યુક્તિ જોઈએ. ફર્સ્ટ ક્લાસ બાળકીઓ જ સમજાવી શકશે. બાપ કહે છે, ખૂબ જ સારા બાળક કે બાળકી હોય જે સિદ્ધ કરે કે ગીતાના ભગવાન નિરાકાર પરમાત્મા છે. જેમણે ગીતા રચી એમણે જ બાળકોને રાજયોગ શીખવાડ્યો અને સ્વર્ગ રચ્યું. જરૂર ઊંચામાં ઊંચા બાપ જ રાજયોગ શીખવાડશે. શ્રીકૃષ્ણએ તો પ્રારબ્ધ મેળવ્યું છે. પ્રારબ્ધ આપવાવાળા છે પરમપિતા પરમાત્મા. શ્રી કૃષ્ણ છે એમનું બાળક. શ્રી કૃષ્ણના આત્માએ પુરુષાર્થ કર્યો અને પ્રારબ્ધ મેળવ્યું. પુરુષાર્થ કરાવવાવાળાને ઉડાવીને પુરુષાર્થ કરી પ્રારબ્ધ મેળવવાવાળાનું નામ રાખી ગીતાને ખંડન કરી દીધી છે. સર્વિસ વધારવા માટે બાળકોએ 20 નખોનું જોર આપવું જોઈએ. ગીતા કોણે ઉચ્ચારી? ગીતા દ્વારા કયો ધર્મ કોણે સ્થાપન કર્યો? આ જ વાતથી તમે સારી રીતે જીત મેળવી શકો છો. પરમપિતા પરમાત્મા દ્વારા સ્વર્ગના માલિક બનો છો, નહીં કે શ્રી કૃષ્ણ દ્વારા. તો આ વાત પર મહેનત કરવાની છે. બધા શાસ્ત્ર છે ગીતાના બાળકો, તો બાળકો પાસેથી ક્યારેય વારસો મળી ન શકે. વારસો તો જરૂર બાપ જ આપશે. કાકા, ચાચા, મામા, ગુરુ વગેરે કોઈ પાસેથી પણ વારસો નથી મળતો. બેહદના બાપ પાસેથી જ બેહદનો વારસો મળે છે. આ લખાણ એવું સાફ એટલે સ્પષ્ટ કરીને લખવાનું છે કે સમજી જાય કે બરાબર ગીતા ખંડન કરી છે. ગીતાને ડિફેમ એટલે બદનામ કરી છે, એટલે ભારત કંગાળ બની ગયું છે, કોડી તુલ્ય બની ગયું છે. એવું લખાણ લખો. ભારતને સ્વર્ગ બનાવવાવાળા કોણ છે? સ્વર્ગ ક્યાં છે? કળિયુગ પછી સતયુગ થશે તો એની સ્થાપના જરૂર સંગમ પર થવી જોઈએ. શિવ ભગવાનનું વાચ, હું કલ્પ કલ્પ સંગમ પર પાવન દુનિયા બનાવવા આવું છું. એવું સિદ્ધ કરો જે સમજે કે શિવ પરમાત્મા જ બધાને દુઃખોથી છોડાવે છે, નહીં કે શ્રી કૃષ્ણ. ગીતાના ભગવાનને જે સમજી જશે તે જ આવીને ફૂલ ચડાવશે, બધા નહીં ચડાવે. જે સમજી ગયા તે ફૂલ બની બલિ ચડી જશે. બાબાને કોઈ ફૂલ આપે છે તો બાબા કહે છે, મને આવા ફૂલ એટલે બાળકો જોઈએ. કાંટા મારા પર બલિ ચડે તો હું એમને ફૂલ બનાવું. બબુલનાથ પણ મારું નામ છે. બબુલ એટલે બાવળના કાંટાને ફૂલ બનાવવા વાળો. મને જ કહે છે, શ્રી કૃષ્ણ તો સ્વયં ફૂલ છે. એ છે ગાર્ડન ઓફ અલ્લાહ એટલે ઈશ્વરીય બગીચો. આ છે ડેવિલ ફોરેસ્ટ એટલે રાક્ષસી જંગલ. અને પછી ડીટી ગાર્ડન એટલે દૈવી બગીચો બાપ બનાવે છે. તમે જ નવી દુનિયાના માલિક બનો છો. લક્ષ્મીનારાયણની દૈવી રાજધાની કહેવાય છે. બ્રાહ્મણ કુળની રાજધાની નહીં કહેવાશે. આ બ્રાહ્મણ કુળ છે. પરમપિતા પરમાત્માએ બ્રહ્મા દ્વારા પ્રજા રચી છે એટલે આમને પ્રજાપિતા કહેવાય છે. શિવ બાબાને તથા શ્રી કૃષ્ણને પ્રજાપિતા નહીં કહેશે. આ તો કૃષ્ણ પર કલંક લગાવ્યા છે કે 16,108 રાણીઓ હતી. આ તો પ્રજાપિતા બ્રહ્માએ આટલા બાળકો અને બાળકીઓ પેદા કર્યા છે. જ્ઞાનના સાગર છે જ એક પરમપિતા પરમાત્મા. પાપનો દંડ ધર્મરાજ આપે છે. પ્રેસિડન્ટ એટલે રાષ્ટ્રપતિને પણ મોટામાં મોટા જજ કસમ એટલે સોગંદ આપશે, લેવડાવશે. રાજાથી ક્યારેય કસમ નથી ઉઠાવાતી, કારણ કે એમને રાજા બનાવે છે ભગવાન. તેઓ છે અલ્પકાલ માટે. અહીં તો બાપ 21 જન્મ માટે રાજ્ય ભાગ્ય આપે છે, ત્યાં કસમ ઉઠાવવાની વાત નથી. આ મનુષ્ય સૃષ્ટિરૂપી વૃક્ષ છે, કોઈ જંગલી વૃક્ષ નથી. પરમપિતા પરમાત્માને વૃક્ષપતિ કહેવાય છે. શ્રી કૃષ્ણ આ વૃક્ષનું રહસ્ય નથી બતાવી શકતા, વૃક્ષપતિ જ સમજાવી શકે છે. નરથી નારાયણ તો બાપ જ બનાવશે, નહીં કે શ્રી કૃષ્ણ. મુખ્ય ધર્મશાસ્ત્ર છે 4, બાકી બધી છે દંતકથાઓ. પહેલો ધર્મ કયો સ્થાપન થયો અને કોના દ્વારા? સ્વર્ગમાં હતો દેવી દેવતા ધર્મ, તો જરૂર એ બાપ જ રચશે. બાપ જૂની દુનિયાથી છોડાવે છે, કારણ કે દુઃખ ખૂબ છે, ત્રાહી ત્રાહી કરે છે. બાપ પાસેથી સ્વર્ગનો વારસો લેવો છે તો હમણાં લો. સાધારણ વ્યક્તિ કોઈ વારસો આપી ન શકે. બાળકોને સર્વ પ્રાપ્તિ કરાવવાવાળા છે જ બાપ. બેહદના બાપ જ સ્વર્ગના માલિક બનાવે છે. એવું ટેમ્પ્ટેશન એટલે પ્રલોભન આપવાનું છે. જેવી રીતે શિકારી લોકો કોઈથી શિકાર કરાવે છે તો બધી તૈયારી કરી શિકાર સામે લાવીને ફક્ત એનાથી શિકાર કરાવે છે. અહીં શિકાર કરાવવાનો છે માતાઓથી. બાપ કહે છે, શિકાર માતાઓની આગળ લઈ આવવાનો છે. માતાઓ ખૂબ છે, નામ એકનું પ્રસિદ્ધ થઈ જાય છે. તમે શક્તિ સેના છો. શક્તિ રાજધાની નહીં કહેવાશે. શક્તિ સેનાની મુખ્ય છે જગદંબા, કાળી સરસ્વતી. બાકી ચંડિકા વગેરે ઉલટા નામ પણ ઘણા રાખી દીધા છે. તો આપ બાળકોએ એવી વાતો પર ક્લિયર એટલે સ્પષ્ટ કરવાનું છે કે ઊંચામાં ઊંચા ભગવાન પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકર, પ્રજાપિતા બ્રહ્માની દીકરી છે સરસ્વતી, એમને ગોડેસ ઓફ નોલેજ એટલે જ્ઞાનની દેવી કહે છે. તો જરૂર એમના બાળકોને પણ ગોડેસ ઓફ નોલેજ કહેશે. અંતમાં વિજય તો તમારી થવાની છે. કોઈ કોઈ ગીતા કરતાં વેદોનું માન વધારે રાખે છે, તો પણ ગીતાનો પ્રચાર વધારે છે. બાપ કહે છે હું આવું છું સંગમયુગ પર, શ્રી કૃષ્ણનું ચિત્ર છે જ સતયુગનું. પછી 84 જન્મોમાં રૂપ બદલતું જાય છે. જ્ઞાની તું આત્મા ત્યારે બની શકો છો જ્યારે પરમપિતા પરમાત્મા આવીને આત્માનું જ્ઞાન આપે. પરમપિતા પરમાત્મા છે જ્ઞાનના સાગર, એમના દ્વારા તમે જ્ઞાની તું આત્મા બનો છો. બાકી બધા છે ભક્ત તું આત્મા. બાપ કહે છે મને જ્ઞાની તું આત્મા પ્રિય લાગે છે. મહિમા બધી ગીતાની છે. ધ્યાનીથી જ્ઞાની શ્રેષ્ઠ છે. ધ્યાન ટ્રાન્સને કહેવાય છે. આ તો બાપ સાથે યોગ લગાવવાનો છે. ધ્યાનમાં જવાથી કોઈ પણ ફાયદો નથી. બાપ કહે છે મેં રાજયોગ શીખવાડ્યો હતો, શ્રી કૃષ્ણને આ પ્રારબ્ધ મેં જ આપ્યું હતું. જરૂર આગલા જન્મમાં પુરુષાર્થ કર્યો હશે. આખી સૂર્યવંશી રાજધાનીએ મારા દ્વારા જ પ્રારબ્ધ મેળવ્યું છે. દેલવાડા મંદિરનો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ પણ એવો લખો જે વાંચવાથી જ મનુષ્યને ઝટ તીર લાગી જાય. ફોર્મ પણ ભરાવવાનું છે કે બેહદના બાપ જ્ઞાનના સાગર છે, ખૂબ મીઠા છે, આપણને રાજયોગ શીખવાડે છે. એ સદગુરુ વગર છે ઘોર અંધારું. આમ બાપની મહિમા કરવાથી બુદ્ધિમાં પ્રેમ આવશે. બાપ સન્મુખ આવીને જન્મ આપે ત્યારે તો પ્રેમ થશે ને. તમને જન્મ આપ્યો છે ત્યારે તો પ્રેમ થયો છે. બાપ કહેવાથી જ સ્વર્ગ યાદ આવે છે. બાબા સ્વર્ગની સ્થાપના કરે છે. આપણે એમની પાસેથી વારસો લઈ રહ્યા છીએ. વિશ્વાસ કરો ન કરો, બેહદના બાપ તો બધાના બાપ છે. એમની પાસેથી જરૂર સ્વર્ગનો વારસો મળશે. બાપ છે જ નવી દુનિયાના રચયિતા, તો જરૂર નવી દુનિયાનો વારસો આપશે. અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રતિ માતપિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માતપિતા બાપ દાદાને પદમ ગણા યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. નંબર 1, બાપના પ્રિય બનવા માટે બુદ્ધિમાં જ્ઞાનને ધારણ કરી જ્ઞાની તું આત્મા બનવાનું છે. બાપ સાથે યોગ લગાવવાનો છે. ધ્યાનની આશા નથી રાખવાની. નંબર 2, માતાઓને આગળ રાખી એમનું નામ વધારવાનું છે. ઓથોરિટીથી ગીતાના ભગવાનને સિદ્ધ કરવાના છે. 20 નખોના જોરથી સર્વિસને વધારવાની છે. વરદાન. શ્રેષ્ઠ જીવનની સ્મૃતિ દ્વારા વિશાળ સ્ટેજ પર વિશેષ પાઠ ભજવવાવાળા હીરો પાઠધારી ભવ. બ્રહ્મા બાપે આપ બાળકોને દિવ્ય જન્મ આપતા જ પવિત્ર ભવ, યોગી ભવનું વરદાન આપ્યું. જન્મતા જ મોટી માના રૂપમાં પવિત્રતાથી પ્રેમથી પાલના કરી, સદા ખુશીઓના ઝૂલામાં ઝૂલાવ્યા. સર્વગુણમૂર્ત, જ્ઞાનમૂર્ત, સુખ શાંતિ સ્વરૂપ બનવાની દરરોજ લોરી એટલે હાલરડો આપી એવા માતપિતાના શ્રેષ્ઠ બાળકો બ્રહ્મા કુમાર કુમારી છો. આ જીવનના મહત્વને સ્મૃતિમાં રાખી વિશ્વના વિશાળ સ્ટેજ પર વિશેષ પાઠ હીરો પાઠ ભજવો. સ્લોગન. બિંદુ શબ્દના મહત્વને જાણી બિંદુ બની બિંદુ બાપને યાદ કરવા જ યોગી બનવું છે. માતેશ્વરીજીના અણમોલ મહાવાક્ય. પહેલાં પહેલાં આ જાણવું જરૂરી છે કે પોતાનું અસલી લક્ષ્ય શું છે, તે પણ સારી રીતે બુદ્ધિમાં ધારણ કરવાનું છે. ત્યારે જ પૂર્ણ રીતે એ લક્ષ્યમાં ઉપસ્થિત થઈ શકશો. પોતાનું અસલી લક્ષ્ય છે હું આત્મા એ પરમાત્માનો સંતાન છું, અસલમાં હું કર્માતીત છું. પછી પોતે પોતાને ભૂલવાથી કર્મબંધનમાં આવી ગયો, હવે ફરીથી એ યાદ આવવાથી, આ ઈશ્વરીય યોગમાં રહેવાથી પોતાના કરેલા વિકર્મ વિનાશ કરી રહ્યા છીએ તો આપણું લક્ષ્ય થયું, હું આત્મા પરમાત્માની સંતાન છું. બાકી કોઈ પોતાને હમસો દેવતા સમજી એ લક્ષ્યમાં સ્થિત રહેશે તો પછી જે પરમાત્માની શક્તિ છે તે મળી નહીં શકે અને ન પછી તમારા વિકર્મ વિનાશ થશે. હવે આ તો પોતાને પૂરેપૂરું જ્ઞાન છે, હું આત્મા પરમાત્માની સંતાન કર્માતીત છું, ભવિષ્યમાં જઈને જીવનમુક્ત દેવી દેવતા પદ મેળવીશ, આ લક્ષ્યમાં રહેવાથી તે તાકાત મળી જાય છે. હવે આ જે મનુષ્ય ઈચ્છે છે, અમને સુખ શાંતિ પવિત્રતા જોઈએ, તે પણ જ્યારે પૂર્ણ યોગ હશે ત્યારે જ પ્રાપ્ત થશે. બાકી દેવતા પદ તો આપણું ભવિષ્ય પ્રાલબ્ધ છે, આપણો પુરુષાર્થ અલગ છે અને આપણું પ્રાલબ્ધ પણ અલગ છે, તો લક્ષ્ય પણ અલગ છે. આપણે આ લક્ષ્યમાં નથી રહેવાનું કે હું પવિત્ર આત્મા અંતે પરમાત્મા બની જઈશ, ના, પરંતુ આપણે પરમાત્મા સાથે યોગ લગાવી પવિત્ર આત્મા બનવાનું છે. બાકી આત્માએ કોઈ પરમાત્મા નથી બનવાનું. નંબર 2, આ અવિનાશી ઈશ્વરીય જ્ઞાન પર અનેક નામ ધરેલા છે એટલે રાખેલા છે. કોઈ આ જ્ઞાનને અમૃત પણ કહે છે, કોઈ જ્ઞાનને અંજન પણ કહે છે. ગુરુ નાનકે કહ્યું, જ્ઞાન અંજન ગુરુએ આપ્યું. કોઈએ પછી જ્ઞાન વર્ષા પણ કહ્યું છે, કારણ કે આ જ્ઞાનથી જ આખી સૃષ્ટિ સબ્જ એટલે હરીભરી બની જાય છે. જે પણ તમો પ્રધાન મનુષ્ય છે તે સતોગુણી મનુષ્ય બની જાય છે અને જ્ઞાન અંજનથી અંધારું ખતમ થાય છે. આ જ જ્ઞાનને પછી અમૃત પણ કહે છે, જેનાથી જ મનુષ્ય 5 વિકારોની અગ્નિમાં બળી રહ્યા છે એનાથી ઠંડા થઈ જાય છે. જુઓ, ગીતામાં પરમાત્મા સ્પષ્ટ કહે છે, કામેશુ ક્રોધેશુ, એમાં પણ પહેલા મુખ્ય છે કામ, તે જ 5 વિકારોમાં મુખ્ય બીજ છે. બીજ હોવાથી પછી ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરે ઝાડ પેદા થાય છે, એનાથી મનુષ્યોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. હવે આ જ બુદ્ધિમાં જ્ઞાનની ધારણા થાય છે. જ્યારે જ્ઞાનની ધારણા પૂર્ણ બુદ્ધિમાં થઈ જાય છે ત્યારે જ વિકારોનું બીજ ખતમ થઈ જાય છે. બાકી સંન્યાસી તો સમજે છે વિકારોને વશ કરવા ખૂબ અઘરી વાત છે. હવે આ જ્ઞાન તો સંન્યાસીઓમાં છે જ નહીં, તો એવી શિક્ષા આપે કેવી રીતે? ફક્ત એમ જ કહે છે કે મર્યાદામાં રહો. પરંતુ અસલ મર્યાદા કઈ હતી? તે મર્યાદા તો આજકાલ તૂટી ગઈ છે. ક્યાં તે સતયુગી ત્રેતાયુગી દેવી દેવતાઓની મર્યાદા, જે ગૃહસ્થમાં રહીને કેવી રીતે નિર્વિકારી પ્રવૃત્તિમાં રહેતા હતા, હવે તે સાચી મર્યાદા ક્યાં છે? આજકાલ તો ઉલટી વિકારી મર્યાદા પાલન કરી રહ્યા છે, એકબીજાને એમ જ શીખવાડે છે કે મર્યાદામાં ચાલો. મનુષ્યની પહેલી શું ફરજ છે તે તો કોઈ નથી જાણતું, બસ એટલો પ્રચાર કરે છે કે મર્યાદામાં રહો. પરંતુ એટલું પણ નથી જાણતા કે મનુષ્યની પહેલી મર્યાદા કઈ છે. મનુષ્યની પહેલી મર્યાદા છે નિર્વિકારી બનવું. જો કોઈને એવું પૂછવામાં આવે, તમે આ મર્યાદામાં રહો છો, તો કહી દે છે, આજકાલ આ કળિયુગી સૃષ્ટિમાં નિર્વિકારી થવાની હિંમત નથી. હવે મુખથી કહેવું કે મર્યાદામાં રહો, નિર્વિકારી બનો, એનાથી તો કોઈ નિર્વિકારી બની ન શકે. નિર્વિકારી બનવા માટે પહેલાં આ જ્ઞાન તલવારથી 5 વિકારોના બીજને ખતમ કરવું, ત્યારે જ વિકર્મ ભસ્મ થઈ શકશે. અચ્છા, ઓમ શાંતિ.